એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના સાહિત્યની એક ખૂબ જ મહત્વની કૃતિ વિશે વાત કરવાના છીએ. આઇઝેક બેશ્વે સિંગરની મોસ્કાટ પરિવાર, ધ ફેમિલી મોસ્કાટ. સિંગર, જેમને 1978માં નોબેલ પુરસ્કાર મળ્યો સાહિત્ય માટે, એમણે આ નવલકથામાં જાણે એક આખા યુગની, એક આખી સંસ્કૃતિની વાત કરી છે.
ખરેખર સિંગરનું કામ બહુ જ અનન્ય છે. એ પોતે એટલે યિદ્દિશ ભાષાના છેલ્લા મહાન લેખકોમાંના એક ગણાય. યિદ્દિશ એટલે પૂર્વ યુરોપના યહૂદીઓની મુખ્ય ભાષા હતી એ સમયે. અને પેલું જે હોલોકોસ્ટ થયું, એ ભયાનક ઘટનામાં જે યહૂદી જીવન, એમની સંસ્કૃતિ લગભગ નાશ પામી, એને સિંગરે પોતાના શબ્દોથી જાણે ફરી જીવંત કરી છે.
એમની લખવાની શૈલી પણ અલગ છે ને. મેં સાંભળ્યું છે કે વાસ્તવિકતા અને કંઈક બીજું પણ હોય છે.
હા, બરાબર. એમની શૈલીમાં રોજબરોજના જીવનનું એકદમ યથાર્થ ચિત્રણ તો હોય જ, પણ સાથે ક્યારેક પેલી લોકકથાઓ જેવું થોડું અલૌકિક તત્વ પણ આવી જાય. અને એમની વાર્તાઓના મૂળમાં હંમેશા પેલો સંઘર્ષ હોય છે. શ્રદ્ધા છે, સામે શંકા છે, પરંપરાની મજબૂત પકડ છે, તો આધુનિકતાનું આકર્ષણ પણ છે.
અને મોસ્કાટ પરિવારની વાત કરીએ તો એ બીજા વિશ્વયુદ્ધ પછી તરત લખાઈ, 1945 પછી યુદ્ધિશમાં ધારાવાહિક રૂપે, અને 1950માં અંગ્રેજીમાં પુસ્તક આવ્યું. એટલે આ સમય જ ઘણું બધું કહી જાય છે.
ચોક્કસ. આ નવલકથા પોલેન્ડના યહૂદી સમાજનું ચિત્રણ કરે છે, એમના અંતિમ વિનાશ પહેલાના સમયનું. એટલે જ કદાચ એને એક લુપ્ત થયેલી દુનિયા માટેનો સાહિત્યિક સ્મારક કહેવું, અથવા તો એક કરુણ શોક ગીત, એલેજી, એ વધુ યોગ્ય લાગે.
હા, મેં વાંચ્યું છે કે એની સરખામણી પેલી ટોમસ માનની બુડનન બ્રુક સાથે પણ થાય છે, ફેમિલી સાગા તરીકે.
એ છે. વોર્સોનો આ શ્રીમંત યહૂદી પરિવાર, મોસ્કાટ પરિવાર, એમની ત્રણ પેઢીઓની વાત, ઉદય અને પછી એનું કરુણ પતન, અને એની સાથે જોડાયેલો ઇતિહાસ, તૂટતી પરંપરાઓ, આધુનિકતાનો વંટોળ, એ બધામાં ફસાયેલા માણસની વાત સમજવાનો પ્રયત્ન કરીશું.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ. આ મોસ્કાટ પરિવારની દુનિયા ક્યાં અને કયા સમયની વાત છે?
આપણે જઈશું પોલેન્ડ, વોર્સો શહેર. 19મી સદીનો છેલ્લો ભાગ, એટલે લગભગ 1880 આસપાસથી શરૂઆત થાય છે. અને વાર્તા આપણને છેક 1939 સુધી લઈ જાય છે, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં સુધી.
ઘણો લાંબો સમયગાળો છે. અને આ બધાના કેન્દ્રમાં કોણ છે?
કેન્દ્રમાં છે મેશુલામ મોસ્કાટ, પરિવારના મૂળ પુરુષ, વડા.
મેશુલામ મોસ્કાટ કેવા હતા એ? નામ પરથી જ કંઈક વજનદાર લાગે છે.
હા, એવા જ હતા. પરિવારના પિતૃપુરુષ, ખૂબ ધનાઢ્ય, અનાજ વેપારી, પણ સાથે એટલા જ ધર્મનિષ્ઠ. અને પરિવાર પર એમની પકડ એકદમ લોખંડી. સત્તાવાહી વ્યક્તિત્વ, જાણે પરંપરાગત યહૂદી જીવનના એ જીવંત સ્વરૂપ હતા. એમના રાજમાં પરિવાર બહારથી જુઓ તો મોટો, પ્રભાવશાળી, નિયમોથી બંધાયેલો, પણ અંદરખાને ઊંડે ઊંડે તણાવ હતો, અસંતોષ હતો. શરૂઆતથી જ જાણે એક મોટી ઇમારત જેના પાયામાં સડો શરૂ થઈ ગયો હોય.
તો આ જે સ્થિર લાગતી દુનિયા હતી, નિયમોવાળી, એમાં કંઈક હલચલ ક્યાંથી શરૂ થઈ? કોઈક તો આવ્યો હશે ને?
બરાબર. અહીંથી વાર્તા વળાંક લે છે, અને એ પરિવર્તનનો પવન લઈને આવે છે આશા હેશલ બેનેટ.
આશા હેશલ બેનેટ કોણ છે એ?
એ નાના શહેરનો એક યુવાન છે. બુદ્ધિશાળી છે, વિદ્વાન છે, પણ મન અસ્થિર છે, વિચારોમાં સંઘર્ષ ચાલે છે. જ્ઞાનની બહુ તરસ છે એને. એટલે વોર્સો આવે છે, અને આશા હેશલ પોતે જ એટલે એક જીવંત સંઘર્ષ છે. એક બાજુ પરંપરાનું શિક્ષણ, યશિવાનું, બીજી બાજુ આધુનિક જ્ઞાન, પશ્ચિમી ફિલોસોફી, પેલી હસકાલા જેને કહે છે, એ બંને વચ્ચે સતત ઝોલા ખાય છે.
એટલે એનું આવવું એ ખાલી એક વ્યક્તિનું આવવું નથી, એની સાથે નવા વિચારો, નવો સંઘર્ષ પણ આવે છે.
ચોક્કસ. જ્યારે એ મોસ્કાટ પરિવારના સંપર્કમાં આવે છે, ત્યારે એની બુદ્ધિ, એની અંદરની અશાંતિ અને પેલી પરંપરા પર સવાલ કરવાની વૃત્તિ, એના કારણે એ આકર્ષક પણ લાગે છે અને અમુક અંશે ખતરનાક પણ. એ જાણે અજાણે પરિવારની જે ગોઠવાયેલી વ્યવસ્થા હતી એના માટે ખલેલ બની જાય છે. એના આવવાથી પરિવારના જે દબાયેલા તણાવ હતા, રહસ્યો હતા, એ ધીમે ધીમે બહાર આવવા માંડે છે. એટલે નવલકથાનું જે મુખ્ય સંઘર્ષ છે, પરંપરા વિરુદ્ધ આધુનિકતા, એનું જાણે એ જીવતું જાગતું પ્રતીક બની જાય છે.
તો આ જે મુખ્ય સંઘર્ષ છે પરંપરા વિરુદ્ધ આધુનિકતા, એને થોડો વધારે સમજીએ. કઈ કઈ રીતે એ દેખાય છે નવલકથામાં?
એ બહુ બધી રીતે દેખાય છે. પરંપરા એટલે ખાલી ધાર્મિક નિયમો નહીં, પણ પેલી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા, સમુદાયના કડક નિયમો, સદીઓ જૂની જીવનશૈલી, એની સામે છે આધુનિકતા. એના પણ ઘણા રૂપ છે. ધર્મનિરપેક્ષતાનો વિચાર આવ્યો, પશ્ચિમી ફિલોસોફી આવી, નવી રાજકીય વિચારધારાઓ આવી, ઝાયોનવાદ છે, સમાજવાદ છે, પછી પેલું આત્મસાતીકરણ એટલે કે મુખ્ય પોલીસ સમાજમાં ભળી જવાની વૃત્તિ, ભલે પોતાની ઓળખ થોડી જતી કરવી પડે, અને આ બધાની ઉપર વ્યક્તિની પોતાની સ્વતંત્રતા, પ્રેમ કરવાની ઈચ્છા, પોતાની મરજીથી જીવવાની ઝંખના, આ બધું અથડાય છે.
અને મોસ્કાટ પરિવાર પોતે જ આ મોટા સંઘર્ષનું એક નાનું ચિત્ર છે એમ કહી શકાય.
બિલકુલ. મોસ્કાટ પરિવાર એટલે જાણે એ સમયના આખા પૂર્વ યુરોપના યહૂદી સમાજનું એક નાનું મોડલ, જે આ નવા જમાનાના પડકારો સામે લડી રહ્યો છે, ટકી રહેવા મથી રહ્યો છે. અને નવલકથા આપણી સામે એ મૂળભૂત સવાલો મૂકે છે. બદલાતી દુનિયામાં ઓળખ કેવી રીતે ટકાવવી? શ્રદ્ધાનું શું જ્યારે જીવનના પાયા જ હલી જાય ત્યારે અસ્તિત્વનો અર્થ ક્યાં શોધવો? આ બધા પ્રશ્નો દરેક પાત્રના જીવનમાં દેખાય છે.
પાત્રોની વાત નીકળી છે તો આશા હેશલ સિવાય બીજા કોણ મહત્વના છે?
પેલી બે સ્ત્રીઓ,
હા,
હદાસા અને અડેલ.
હા, હદાસા.
હદાસા મેશુલામની પૌત્રી, ખૂબ સુંદર છે, સંવેદનશીલ છે, બુદ્ધિશાલી પણ છે. એની ટ્રેજેડી એ છે કે એ ફસાઈ જાય છે. એક તરફ સમાજની અપેક્ષાઓ, પરંપરા, બીજી તરફ એના દિલની ઈચ્છા, પેલો આધુનિક રોમેન્ટિક પ્રેમ. આશા હેશલ માટે એને બહુ ઊંડો પ્રેમ છે, પણ એ અધૂરો રહે છે, કરુણ અંત આવે છે એનું. એનું જીવન જાણે વ્યક્તિગત સુખના બલિદાનની કહાણી બની જાય છે.
અને અડેલ, જે આશા હેશલ સાથે પરણે છે, એ કેવી રીતે અલગ છે?
અડેલ હદાસાની પિતરાઈ બહેન છે, પણ એનાથી ઘણી અલગ છે. એ વધુ દુનિયાવી છે, મહત્વાકાંક્ષી છે, આધુનિક જીવનશૈલી અપનાવવા બહુ આતુર છે. શરૂઆતમાં એ આશાની બુદ્ધિથી આકર્ષાય છે અને એને મેળવવાની જાણે જીદ કરે છે. એનો રસ્તો પેલો આત્મસાતીકરણવાળો છે, પોલીસ સમાજમાં ભળી જવું છે એને. પણ એની કહાણી એ પણ બતાવે છે કે આધુનિકતા અને સ્વતંત્રતા પણ ક્યારેક અંદરથી ખાલીપો લાવી શકે છે. એનું અને આશાનું લગ્ન પણ છેલ્લે દુઃખી અને નિષ્ફળ જ રહે છે.
અને બીજા પણ પાત્રો હશે જે આ અલગ અલગ રસ્તાઓ બતાવતા હોય?
હા, ઘણા બધા પાત્રો છે. લેખકે બહુ મોટો કેનવાસ રાખ્યો છે. દરેક પાત્ર સમાજના કોઈક ને કોઈક રંગને રજૂ કરે છે. જેમ કે કોપેલ બર્મન, વ્યવહારુ, તકવાદી કારભારી, બદલાતા સમયમાં પોતાનો ફાયદો જુએ. મેશુલામની દીકરી લિયા, મજબૂત સ્ત્રી છે, પરંપરા અને પરિવારને ટકાવી રાખવા મથે છે. અબ્રામ છે, ભોગવિલાસી દીકરો, આધુનિક જીવનના મોજશોખમાં ડૂબેલો. તો ન્યૂની છે, બીજો દીકરો, જે એકદમ ધર્મચુસ્ત છે, રૂઢિચુસ્તતાને વળગી રહે છે. અને મેશુલામની પત્ની પર્લ, પરંપરાગત સ્ત્રીના ગુણો અને મર્યાદાઓનું પ્રતીક. આ બધા મળીને એ સમયના સમાજની જટિલતા, એના વિરોધાભાસો અને બદલાવ સામેના જુદા જુદા પ્રતિભાવોનું ચિત્ર પૂરું પાડે છે.
અને આ બધાની વચ્ચે ફરી પાછા આશા હેશલ પર આવીએ. એનું પાત્ર સૌથી જટિલ લાગે છે. તમે કહ્યું કે પીડિત બૌદ્ધિક છે, એનો શું મતલબ?
હા, આશા હેશલ કદાચ આખી નવલકથાનું સૌથી ટ્રેજિક પાત્ર છે. એ સતત શ્રદ્ધા અને શંકા વચ્ચે ઝૂલ્યા કરે છે. એ પેલી ફિલોસોફીમાં સ્પિનોઝાના વિચારોમાં શાંતિ શોધવા જાય છે. સ્પિનોઝા જેણે તર્ક પર ભાર મૂક્યો, પણ આશાને ત્યાં સાચી શાંતિ નથી મળતી. એની મોટી તકલીફ છે એની અનિર્ણાયકતા. એ કોઈ એક વિચાર, કોઈ એક રસ્તો, કોઈ એક સંબંધ કશામાં પૂરેપૂરો જોડાઈ નથી શકતો. હદાસાને પ્રેમ કરે છે, પણ પરણે છે અડેલ સાથે. ધર્મનો અભ્યાસ છોડી ફિલોસોફી પકડે છે, પણ ક્યાંય ઠરીઠામ નથી થતો.
તો એના જીવનનો આખો ગ્રાફ કેવો રહે છે, ક્યાં પહોંચે છે?
બકરી વાત એ છે કે એ ભ્રમણાઓમાં વધુ અને વધુ ફસાતો જાય છે. શરૂઆત કરે છે જ્ઞાનની શોધથી, બૌદ્ધિક બનવાની ઈચ્છાથી, પણ પછી ઝડપથી મોસ્કાટ પરિવારના પૈસા, એમનો વૈભવ, એમના સંબંધોના જાળામાં ગૂંચવાઈ જાય છે. અડેલ સાથેનું દુઃખી લગ્ન, હદાસા માટેનો પેલો અતૃપ્ત પ્રેમ, એ બધું એને અંદરથી ખાઈ જાય છે. અંતે એ એક ભાંગી ગયેલો, દિશાહીન માણસ બનીને રહી જાય છે.
એ ખરા અર્થમાં પેલો સંક્રાંતિકાળનો બૌદ્ધિક છે, જે જૂનું છોડી શકતો નથી અને નવામાં ગોઠવાઈ શકતો નથી. એનું જીવન જાણે વેડફાઈ ગયેલી શક્યતાઓનો હિસાબ બની જાય છે.
આ બધા પાત્રો, એમના સંઘર્ષો, આ બધાની સાથે વાર્તા આગળ કેવી રીતે વધે છે? પરિવારના પતનનો માર્ગ કેવો છે?
આપણે એને થોડાક તબક્કામાં જોઈ શકીએ. પહેલો તબક્કો જાણે સુવર્ણયુગ, મેશુલામનો રાજ છે, પરિવારનો વૈભવ છે, પણ એની નીચે જ કંઈક સડી રહ્યું છે. યુવાનોમાં અસંતોષ છે, છુપા સંબંધો છે, અને ત્યારે જ આશા હેસલ આવે છે, એટલે પેલું ઘૂસણખોરનું આગમન. એનાથી આશા, હદાશા, અડેલનો ત્રિકોણ રચાય છે અને પેલો અંદરનો સડો વધુ બહાર આવે છે.
અને પછી પેલો મોટો વળાંક, મેશુલામનું મૃત્યુ, એની શું અસર થાય છે?
મેશુલામનું મૃત્યુ એ નવલકથાનો બહુ જ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ છે. એના જવાથી પરિવારને બાંધી રાખનાર જે મુખ્ય શક્તિ હતી એ જતી રહે છે. એકતાનો જે દેખાવ હતો એ તૂટી જાય છે. પછી પેલી એની ગુપ્ત બીજી પત્નીની વાત બહાર આવે, વસિયતનામાનો વિવાદ થાય, એટલે પરિવારમાં સંપત્તિ માટે ઝઘડા શરૂ થાય છે, કાયદાકીય લડાઈઓ, પૈસા વેડફાય છે, પરિવારની જે નૈતિક અને આર્થિક સત્તા હતી એનું ધોવાણ શરૂ થઈ જાય છે. અને આ જ સમયમાં આશા પણ અડેલ સાથે લગ્ન કરવાનો પેલો નિર્ણય લે છે, એટલે ખરેખર આ પતનની શરૂઆત છે.
એ પછી તો આ વિઘટન, આ તૂટવાની પ્રક્રિયા વધારે ઝડપી બની હશે.
હા, મેશુલામના મૃત્યુ પછીના વર્ષો એ જાણે મહાન વિઘટનનો સમય છે. પરિવારના લોકો અલગ અલગ દિશામાં ફંટાઈ જાય છે. પેલી યહૂદી ઓળખનું શું કરવું, બદલાતા સમયમાં ક્યાં જવું, એના જુદા જુદા જવાબો શોધે છે. કોઈ ઝાયોનવાદ તરફ વળે છે, પેલેસ્ટાઈન જવાની વાત કરે છે, કોઈ સામ્યવાદમાં ભવિષ્ય જુએ છે, કોઈ પેલું આત્મસાથીકરણ અપનાવીને પોલિશ સમાજમાં ભળી જવાનો પ્રયત્ન કરે છે, પણ મોટાભાગના રસ્તા છેલ્લે નિરાશા તરફ જ લઈ જાય છે. ભ્રમ તૂટે છે, એકલતા વધે છે, પેલું એમનું મોટું ઘર જેમની શાન હતું એ પણ વેચાઈ જાય છે. પાત્રો નિષ્ફળ લગ્નો, આર્થિક મુશ્કેલીઓ, જીવનની અર્થહીનતા, આ બધા સાથે સંઘર્ષ કરે છે. અને પાછળ બેકગ્રાઉન્ડમાં યુરોપમાં, ખાસ કરીને પોલેન્ડ અને જર્મનીમાં યહૂદ વિરોધી માહોલ સતત વધી રહ્યો છે, એનો ઓછાયો ઘેરો બની રહ્યો છે.
અને વાર્તા જેમ અંત તરફ જાય તેમ ઇતિહાસનો આ પડછાયો વધારે સ્પષ્ટ થતો જાય, ખરું ને?
બિલકુલ. 1930નો દાયકો આવે છે, જર્મનીમાં હિટલરનો ઉદય થાય છે, નાઝીવાદના સમાચાર આવે છે. હવે આ બધું એટલું મોટું છે કે પાત્રોની પોતાની અંગત ચિંતાઓ, એમના ઝઘડાઓ, એ બધું જાણે નાનું લાગવા માંડે છે. ઘણા વર્ષો પછી આશા અને હદાશા ફરી મળે છે, પણ એ મુલાકાત પણ બહુ કરુણ છે. બંને થાકી ગયેલા, હારી ગયેલા, જીવનથી નિરાશ, જાણે પેલો ભયાનક અંધારપટ આવે એ પહેલાંની આ છેલ્લી ઝાંખી રોશની હોય. વિનાશનો ભય હવે ખાલી ડર નથી રહ્યો, એ સામે આવીને ઊભો છે. પોલેન્ડમાંથી બહાર જવાનો રસ્તો પણ બંધ થઈ રહ્યો છે. અહીં લેખક પેલી નાટ્યાત્મક વક્રોક્તિનો બહુ સરસ ઉપયોગ કરે છે. આપણને વાચક તરીકે ખબર છે કે શું થવાનું છે, પણ પાત્રો નથી જાણતા, એટલે એમની સ્થિતિ આપણને વધારે કરુણ લાગે છે.
અને પછી અંત આવે છે એ અનિવાર્ય આપત્તિનો.
હા, સપ્ટેમ્બર 1939, જર્મની પોલેન્ડ પણ આક્રમણ કરે છે અને નવલકથાનો અંત અચાનક આવે છે, એકદમ ઝડપી, સંપૂર્ણ વિનાશક. વોરસો ઘેરાઈ ગયું છે, શહેર પર બોમ્બ પડે છે. સિંગરે આટલા બધા પાનામાં જે આખી દુનિયા ઊભી કરી હતી એ જાણે થોડા દિવસોમાં જ ખતમ થઈ જાય છે. છેલ્લું એક દ્રશ્ય છે ભોયરાનું. લોકો બોમ્બમારાથી બચવા છુપાયા છે. ત્યાં આશા હેશલ બેઠો છે બીજા એક બૌદ્ધિક સાથે, અને પેલો બીજો માણસ એકદમ ભાંગી ગયેલી હાલતમાં બોલે છે, મૃત્યુ જ મસીહા છે. આ જ સાચું સત્ય છે.
ઓહ, ખરેખર હચમચાવી દે એવો અંત છે. આટલી મોટી, આટલી જટિલ વાર્તાને કહેવા માટે સિંગરની લખવાની રીત, એમની ટેકનિક, એનો પણ મોટો ફાળો હશે.
ચોક્કસપણે. સિંગર મોટેભાગે પેલો ત્રીજો પુરુષ સર્વજ્ઞ વર્ણનકાર વાપરે છે, એટલે કોઈ એક પાત્રના નજરિયાથી બંધાયેલા નથી. એ જુદા જુદા પાત્રોના મનમાં જઈ શકે છે, એમના વિચારો, એમની લાગણીઓ બતાવી શકે છે. એનાથી આપણને વધારે ઊંડી સમજ મળે છે. પણ એમનો અવાજ મોટેભાગે સહાનુભૂતિવાળો હોવા છતાં તટસ્થ રહે છે. અને પેલું, વાસ્તવિકતા સાથે ક્યારેક અલૌકિક તત્વ ભળતું દેખાય એ તો એમની ખાસિયત છે જ.
અને વાર્તાનું બંધારણ કેવું છે? એક સીધી લીટીમાં ચાલે છે?
ના, સીધી લીટી જેવું નથી. એ એપિસોડિક છે, એટલે કે પ્રસંગો આધારિત, નાના નાના ટુકડાઓ, દ્રશ્યો, ઘટનાઓ, એ રીતે વાર્તા આગળ વધે છે. અને આ બંધારણ પોતે જ કંઈક કહે છે. એ સમય જેવો હતો, 20મી સદીની શરૂઆત, ઝડપી બદલાવ, ઉથલપાથલ, તો આ તૂટક તૂટક બંધારણ એ સમયના ખંડિત અસ્થિર અનુભવને બરાબર પકડે છે. જાણે જીવન પોતે જ ટુકડાઓમાં જીવાઈ રહ્યું હોય.
પ્રતિકોનો ઉપયોગ પણ ઘણો કર્યો હશે સિંગરે.
હા, કેટલાક પ્રતિકો વારંવાર આવે છે, જેમ કે મોસ્કટ પરિવારનું પેલું મોટું ઘર. એ ખાલી મકાન નથી, એ પરંપરાનું, સ્થિરતાનું, પ્રતિષ્ઠાનું પ્રતીક છે. અને ઘર ધીમે ધીમે ખાલી થાય છે, બગડે છે, છેલ્લે વેચાઈ જાય છે. એ પરિવારના પતનનું સીધું ચિહ્ન છે. એવી જ રીતે અરીસાઓનો ઉપયોગ, પાત્રો અરીસામાં જુએ છે, પોતાની જાત સાથે, પોતાની ઓળખ સાથે સંઘર્ષ કરે છે. અને બારીઓ, ઘરની અંદરની દુનિયા અને બહારની દુનિયા વચ્ચેની સીમા, પરંપરા અને આધુનિકતા વચ્ચેની.
સિંગરની એક મોટી વાત એ પણ કહેવાય છે કે એમણે યિદ્દિશ સંસ્કૃતિની જે આખી દુનિયા હતી એને બીજી ભાષાઓમાં સફળતાથી પહોંચાડી. આ વિશે શું કહેશો?
હા, એ ખરેખર એમની બહુ મોટી સિદ્ધિ છે. એ યિદ્દિશ ભાષાના લહેકા, એના રૂઢિપ્રયોગો, એની સંસ્કૃતિની નાની નાની વાતો, યહૂદી જીવનના ધાર્મિક સામાજિક પાસા, એ બધું એવી રીતે વણી લે છે કે એની અસલિયત જળવાઈ રહે પણ સાથે સાથે બીજી ભાષાના વાચકને પણ એ સમજાય, એને માણી શકે. અને એમનો મનોવૈજ્ઞાનિક અભિગમ પણ બહુ ઊંડો છે. પાત્રોના મનના સંઘર્ષો, એમની નબળાઈઓ, ક્યારેક પોતાની જાતને છેતરવાની વૃત્તિ અને ક્યારેક પેલી પીડાદાયક આત્મજાગૃતિ આવે એ ક્ષણો, એ બધું બહુ બારીકાઈથી અને સહાનુભૂતિથી ચિત્ર્યું છે. અને પેલું પૂર્વસૂચન, આવનારા હોલોકોસ્ટનો ઓછાયો, એ તો આખી વાર્તા પર એક કરુણતાની ચાદર ઓઢાડી દે છે.
આટલી મોટી કૃતિ છે તો એમાં જરૂર અમુક વાક્યો એવા હશે જેના મુખ્ય વિચારને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરતા હોય.
ચોક્કસ. એક વિચાર જે વારંવાર આવે છે એ છે માણસની મર્યાદા વિશે. જેમ કે એક પાત્ર વિચારે છે, એનો ભાવાર્થ કહું તો, માણસ કરી પણ શું શકે? જન્મે છે, મરી જાય છે, ખાય છે, સૂઈ જાય છે, પાપ કરે છે, પછતાવો કરે છે. આ વાક્ય જાણે જીવનની જે મૂળભૂત વાસ્તવિકતાઓ છે એની સામે માણસ કેટલો લાચાર છે એ બતાવે છે. થોડો નિયતિવાદનું સૂર પણ છે એમાં.
અને આશા હેશલનો પોતાનો પછતાવો, એના વિશે કંઈ?
હા, એના મનોમંથનનો સાર કાઢતો એક વાક્ય છે. ફરી ભાવાર્થમાં કહું તો, એણે શરૂઆતથી જ ખોટો રસ્તો પકડ્યો. યેશિવામાં રહેવું તું એને બદલે વોર્સો આવ્યો. દિલ હદાસા પાસે હતું ને પરણ્યો અડેલ સાથે. ફિલોસોફી પકડી પણ એને માથાના દુખાવા સિવાય કંઈ ના આપ્યું. આ એના આખા જીવનનો, એના ખોટા નિર્ણયોનો, એની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓનો હિસાબ છે. અર્થની શોધમાં ભટકી ગયેલા માણસનો વિલાપ.
અને પેલી છેલ્લી કાળજું કંપાવી દેતી તેવી પંક્તિ, મૃત્યુ જ મસીહા છે.
હા, મૃત્યુ જ મસીહા છે. આ જ સાચું સત્ય છે. જુઓ, યહૂદી પરંપરામાં સદીઓથી મસીહા એટલે કે તારણહારની રાહ જોવાઈ છે, જે આવશે અને દુઃખનો અંત લાવશે. આ છેલ્લી પંક્તિ એ આખી આશાનું એકદમ ભયાનક ઊંધું રૂપ છે. જ્યારે વોર્સો બળી રહ્યું છે, હોલોકાસ્ટ સામે ઊભો છે, ત્યારે લેખક જાણે કહે છે કે આ ભયાનક દુઃખનો અંત લાવનાર તારણહાર બીજું કોઈ નહીં પણ મૃત્યુ પોતે જ છે. આ એક અત્યંતિક નિરાશાનો શૂન્યવાદનું કથન છે, ઇતિહાસની એ ભયાનક ક્ષણનું.
તો આ આખી કથામાંથી આપણે મુખ્યત્વે કયા સંદેશ તારવી શકીએ? સિંગર શું કહેવા માંગતા હશે?
ઘણા બધા સંદેશ છે, પણ મુખ્ય મુદ્દાઓ જોઈએ તો, પહેલું, પરંપરાનું પતન અને આધુનિકતાનો ઉદય. એ પ્રક્રિયા કેટલી જટિલ અને પીડાદાયક હોય છે. બીજું, જ્યારે ઈશ્વર પર, પરંપરા પર શ્રદ્ધા ડગી જાય ત્યારે જીવનમાં અર્થ ક્યાં શોધવો? નૈતિકતા ક્યાંથી લાવવી? એ આશા હેશલના પાત્રમાં બહુ સ્પષ્ટ દેખાય છે. ત્રીજું, પેલો શાશ્વત સવાલ, નિયતિ અને માણસની પોતાની ઈચ્છાશક્તિ. પાત્રો સંજોગોનો ભોગ છે કે પોતાની પસંદગીઓના જવાબદાર? ચોથું, પ્રેમ, વાસના, લગ્ન, માણસોના સંબંધો, એની જટિલતાનું એકદમ વાસ્તવિક ચિત્ર. કોઈ આદર્શવાદ નથી. અને છેલ્લું પણ બહુ મહત્વનો ઇતિહાસ, મોટા મોટા ઐતિહાસિક બનાવોની વ્યક્તિના જીવન પર કેવી અસર પડે છે, ખાસ કરીને યુદ્ધ અને વિનાશની.
આ બધું સાંભળીને વાંચનાર પર કેવી અસર થતી હશે? કેવી છાપ છોડતી હશે આ નવલકથા?
અસર તો બહુ ઊંડી થાય અને મિશ્ર લાગણીઓ જન્મે. એક તરફ ઊંડો શોક લાગે, એક આખી સંસ્કૃતિ, એક આખી જીવન પદ્ધતિ જે નાશ પામી એનો વસવસો થાય, નોસ્ટાલ્જિયા. બીજી તરફ પાત્રો માટે કરુણા જાગે. એમની બધી નબળાઈઓ છતાં, એમની ભૂલો છતાં, એમનામાં રહેલી માણસાઈ, એમની પીડા, એમની ઈચ્છાઓ એ આપણને સ્પર્શે. અને સૌથી વધારે તો એ અહેસાસ થાય કે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ કેટલી નાજુક છે, ઇતિહાસની તાકાત કેટલી મોટી છે. એ રીતે આ એક સાહિત્યિક સ્મારક બની રહે છે.
તો એની સ્થાયી છાપ શું ગણી શકાય? આજે પણ એ શા માટે મહત્વની છે?
કારણ કે એ જે સવાલો ઉઠાવે છે ને, શ્રદ્ધા, ઓળખ, બદલાવનો સામનો કરવો, અસ્તવ્યસ્ત દુનિયામાં અર્થ શોધવો, એ સવાલો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભલે એનો અંત નિરાશાજનક લાગે, પણ એ કોઈ સસ્તા ઉકેલ નથી આપતી, કોઈ ખોટી આશા નથી બંધાવતી. એ એક ગંભીર, આદરભર્યું સ્મરણ છે, જાણે લાખો લોકોના જીવન માટે ગવાતું કદ્દીશ. કદ્દીશ એટલે યહૂદી પરંપરામાં મૃતકો માટે અને શોક કરનારાઓને શાંતિ આપવા માટે ગવાતી પ્રાર્થના. આ નવલકથા એ ગુમાઈ ગયેલી દુનિયા માટેનું સાહિત્યિક કદ્દીશ છે.
ખરેખર આ કથા આપણને સતત યાદ અપાવે છે કે ઇતિહાસના એ મોટા પ્રવાહ સામે વ્યક્તિગત જીવન અને આખી સંસ્કૃતિઓ પણ કેટલી નાજુક અને ક્ષણભંગુર હોઈ શકે છે.
અને એ પણ કે પેલો સંઘર્ષ પરંપરા અને આધુનિકતા વચ્ચેનો, શ્રદ્ધા અને શંકા વચ્ચેનો, સમુદાય અને વ્યક્તિ વચ્ચેનો, જે મોસ્કાટ પરિવારે એક સદી પહેલાં અનુભવ્યો, એ આજે પણ ભલે રૂપ બદલાયું હોય પણ આપણા સમાજમાં અને આપણા જીવનમાં સતત ચાલતો જ રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.